अन्नादै पञ्चकोशै रहित परशिवम् पूर्णभक्त्या गृणन्तम् योगिन्द्रैश्चापि वन्द्यै च भवभयहरे तत्त्वमस्यादिवाक्यै। जेनी वाणीमा ओज छे, तेज छे, एज आवो तत्व प्रकारनो उपदेश बोध आपी शके छे। जय महाराज तो परम दिव्य चेतना छे, शाश्वत छे, सर्वत्र छे। जे शाश्वत ने सर्वत्र जे चेतना छे एमा दिव्यता रहेली छे, अने ए दिव्यता ज दिव्य वाणी संबोधी शके छे। जेनी पासे पोतानु आत्म तत्व छे ए बीजाने पण तत्व समझावी शके छे। जेनी पासे जे होय एज मळे अने एज आपे। अहिया तत्त्वमस्यादि वाक्यैः शिष्यान् संबोधयन्तम्। जनु चिंतन, जनु व्यवहार, जना विचारो मात्र तत्त्वमां ज रम्या करता होय सतत। कोई पण व्यक्ति आवे तो एनी साथे वात पण तत्त्वनी थाय, बीजी कोई वात थाय नहीं। जेम व्यापारी पासे जाओ तो व्यापार नी वात करे, डॉक्टर के इंजीनियर पासे जाओ तो एनी ज वातो कर्या करे। जय महाराज नु तो तत्व स्वरूप छे, अने एटले ज आश्रित सेवको ने शिष्यों ने संबोधन हमेशा कर्या करे छे। तत्त्वमसि जाग, तू बैठो छु केम, सुई केम रह्यो छु, जाग उठ। तत्त्वमसि, तू पोते तत्व छु, तत्त्वमाथी तू छु, तत्व नो ज तू छु। उत्तिष्ठ जागृत प्राप्त वरान निबोधत। ऋषियों उपनिषदों नी अंदर कहू उठो जागो ध्येय ने प्राप्त करवा माटे। तो जय महाराजे तो आपने ध्येय बांधी आप्यो तत्त्वमसि, तू क्या छू, कौन छू। के तत्त्वमसि कहू तो खरू, हवे शोधो, इने संशोधन तो करवू ज पड़शे। तत्त्वमसि कही दीधु, घेर बजार माथी अनाज वेचातु लई आव्या, पण लावीने साफ करीने ने व्यवस्थित रीते ठेकाणु तो पाडवू ज पड़शे, पछी एने उपयोग में लेवाशे। एम तत्त्वमसि बोध आप्यो, लई आव्या, खूब साची ने सारी समझण प्रमाणे एने गोठवी दीधु, स्वच्छ करी दीधु, अने समझ्या पछी थी गोठवी दीधा पछी थी जारे जारे आवश्यकता होय, जरूरियात होय, त्यारे अंदर थी विचारी हूं तत्त्वमसि छु। कोई पण विकृति हो, कोई पण वासना हो, जारे सामे आवीने उभर, अल्या तू अहिया क्या थी। कोई सारा घर नो छोकरो होय, सारा घर नो मानस, अने कोई केवी जग्याए पहोंची गया, अल्या तमे अहिया क्या थी, कोई दिवस विचार्यु ना होय, एटले एने पोताने थाय के भाई मने ख्याल नतो ने भूलथी आपको। एक वार आपणे जेवू थयेलू, आणंदमां एक कार्यक्रम हतो जैन मंदिर, જુના દાદરા ગળી ઉતારે આપણને, ત્યાં પણ ત્યાં ગયા, નર્યુમાં એવું ગંધાય ને વેચાતું ને માખો બમણતી હોય, હું ક્યાં આવી ગયો હું આ। પછી કોઈને કે જઈને આ બાજુ આમ વરીને આખા જમ જતા રહો, એટલે એ સંસ્કાર આપણામાં હોય તત્ત્વમસિના, જે મહારાજે આપણામાં નાખ્યા હોય, અને ક્યાંક ખોટે રસ્તે ખોટા વિચારે ખોટા વ્યવહારમાં ખોટા કાર્યમાં પેસી ગયા, અરે અહીંયા ક્યાં આવી ગયો હું, એમ આપણને અંદરથી આપણો અંતરાત્મા બોલે આ ખોટી જગ્યાએ આવી ગયો, પાછા વાળી દે। આપણને જય મહારાજ પાછા વાળી રહ્યા છે, છેક સોમનાથ થી પાછા વાળી રહ્યા છે. આવે છે, જતા જ રહેવું છે નિરાંતે. પણ સોમનાથ ની અંદર પેલું ગીતા મંદિર છે ને, પેલે છેડે ત્યાં આગળ અંદર બેઠા તોફાન તો ભયંકર ચાલતું હતું. બસ યહાં સે નિકલ જાયેંગે, મોજ કરેંગે, દો રોટી નારાયણ હરી કહીં સે ભી મિલ જાયેગી, આવા મગજમાં વિચારો ચાલતા. અને ગીતા મંદિર ની અંદર બેસતા જ એના દરવાજાની બે બાજુ પથ્થરમાં આરસ ની ગીતાના બધા શ્લોકો છે 700. કહીએ નહીં, 18મા અધ્યાયના એ 46-47માં શ્લોક ઉપર સિદ્ધી જામ. સહજમ કર્મ કૌંતે સદોષમ અપી ન ત્યજેત. જીવનના સાહજિક કાર્યનો ત્યાગ કરવો નહીં. આખું તોફાન ફૂસ થઈ ગયું, શાંત થઈ ગયું. કેમ? એ અભ્યાસ હતો. કેટલી વાર, સેંકડો વાર ગીતાજી વાંચી છે, પાઠ કર્યો છે, મોડે કંઠસ્થ કર્યું છે, પણ એ શ્લોક તેદાડે જે કહી ગયો એવું ક્યારે નહોતું કહ્યું. પેલું બધું તોફાન શાંત થઈ ગયેલું. કોઈ પણ કાર્ય આપણને થોડુંક ન ગમતું હોય પણ સહજ હોય કે એના વગર ચાલે નહીં, તો લાઈટ વગર ચાલે પણ કરંટ લાગે તો મરી જઈએ, છતાંય સંગ્રી રાખે છે ને, એના જે દોષ છે એનાથી બચીને એનો ઉપયોગ કરીએ છે. સદોષમાપી ન ત્યજેત. દોષયુક્ત છે છતાં એને છોડાય નહીં. સવારે 10-15 મિનિટ દુર્ગંધમાં બેસવું પડે ને એના માટે ખાવાનું છોડી દેવાય ખરું? સહજ કાર્ય છે. એમ જીવનના સહજ કાર્યો ક્યારેક અડચણ વાળા કે કઈક મુશ્કેલી વાળા આવી જાય ને તેનો ત્યાગ ન થાય. એ શ્લોકે આપણું ભયંકર તોફાન સમાવી દે ને ત્યાંથી આપણે પાછા વળ્યા પાછા. એટલે એક પડેલો સંસ્કાર. તમારા આપણા જીવનની અંદર કોઈ પણ થતી ભૂલ હશે ને ત્યાંથી પાછો વાળી લાવશે. અને સંસ્કાર નહીં, એ શબ્દ સ્વરૂપે સદગુરુ ત્યાં સામે આવશે. ચાલ ક્યાં જવું છે? રસ્તે આડા ઉભા રહ્યા છે મહારાજ આવીને. શબ્દ સ્વરૂપે સહજમ કર્મ કૌંતે સદોષમ અભિનત્ય જે, ચાલો પાછા. સુરત ચેલો શબ્દ સદગુરુ. સમજની એકાગ્રતા આવી સુરતા તો ગુરુ મહારાજ શબ્દ સ્વરૂપે ત્યાં સામે આવીને ઉભા રહ્યા, ક્યાં જવું છે? ચલો ઘેર પાછા. તો જે ગુરુ મહારાજે બોધ આપ્યો છે, આજ્ઞા આપી છે, એ આપણા જીવનની અંદર આપણને અવશ્ય કોઈ ખોટા સ્થળે ખોટા માર્ગે કુકર્મ તરફ તો નહીં જ જવા દે, પાછા વાળી લાવશે. ચાલો, આ રસ્તો આપણો નથી. કેમ? કે આપણને શબ્દ સ્વરૂપે જય મહારાજ મૂર્ત સ્વરૂપ મળ્યું છે અને જય મહારાજ એવી રીતે સાક્ષાત્કાર આપવા નહીં આવે. બસ આ જ જે છે એ જ સાચો સાક્ષાત્કાર. જો ગુરુ મહારાજ નું શબ્દ સ્વરૂપ જ હોય એવા સદગુરુ સ્વરૂપ હોય આ લગા, એ તો શબ્દ નહીં કોઈ સાર છે. એ જ સદગુરુ શબ્દ સ્વરૂપે. એમ ના માનશો કે જય મહારાજ નું સ્વરૂપ આપણી વચ્ચે ક્યાં છે? ના છે જ. શબ્દ સ્વરૂપે શબ્દની સર્વની બધાની સાથે છે. શબ્દ તો સમજાય છે, વાણી સમજાય છે, અને એ સમજણ વરે જયારે આપણું ચિત્ત આપણું મન શિષ્ય બને, સુરત ચેલું એકાગ્રતાથી એની અંદર પરોવીએ તો જરૂર ગુરુ મહારાજ સામે આવીને ઉભા રહેશે. પહેલા આ કુકર્મ આપણાથી ન થાય, પાછા વાળશે. તત્વમસી કહ્યું, પોતે સ્વયં તત્વ સ્વરૂપ છે. અને શિષ્યન શિષ્યાન સંબોધયંતમ, અને સંબોધન કરીને એને પાછો વાળી લાવે નરક માંથી જતો ચાલ પાછો. નરક ભય હરમ, કેટલા વાત્સલ્યથી કેટલા પ્રેમથી ગુરુ સતગુરુ મહારાજ પ્રેમ સ્નેહની વાતો અમને કહીએ, ઘણી દયા કરી આ તમ સુખ આપો. બસ આગળની તો આપણાથી ના બોલાય. બસ ઘણી દયા કરી આ તમ સુખ આપો, આ મારી ઈચ્છા છે. પછી મનમાં લઈએ કે નામ લઈએ, આપણે આપણે એ શરત નહીં મૂકવાની, જે મહારાજને બાંધવાના નહીં. બસ અમને આત્મ સુખ આપો, ઘણી દયા કરીને પ્રેમ ને સ્નેહની વાતો કહીને. તો અહીંયા જે મહારાજે એ જ વાત કરી, તત્ત્વમસી આદિવાક્ય શિષ્યાન સંબોધયંતમ કરીને નરક ભય હરમ, આપણા જીવનને નરક થતું બચાવી લેશે. બાકી જોઈએ છે દુનિયામાં, આ સંસારમાં ઘણા બધાના જીવન નરક કરતા ભૂંડા હોય છે. કેને કાને તો નરકમાં કોઈ ના સંગ્રહે, નરક દુખી થઈ જાય ને જોઈને, એવા પાપ કર્મો હોય. એવા માર્ગેથી જે મહારાજ આપણને વાળી લાવે એનું નામ છે નરક ભય હરમ. છોકરું રીસેન્ટ બહાર જતું રહ્યું હોય, બાપા કે મોટા ભાઈ ઘેરથી હોદવા નીકળે, હાથમાં આવી જાય, ચાલો ઘેર, આમ ચપટી વગાડી ચલો આગળ. એમ જે મહારાજે કાનપટ્ટી પકડીને પાછા વાળી લાવે, આ કામ કરવા માટે ચલો પાછા. શબ્દ સ્વરૂપે જે મહારાજ આગળ આવીને ઉભા રહે, જીવનને નરક બનાવવાની વૃત્તિઓ તો અનેક વાર જાગૃત થતી હોય માનવ જીવનમાં, માનવના મનમાં. પણ જો જય મહારાજનો બોધ સત્સંગ, તું તે જ છું બીજો નથી, તો અવશ્ય દુરાચાર કે કુકર્મ કરતા પાછા વાળી લાવશે. સત્સંગની એટલે જ આવશ્યકતા છે કે સત્સંગ દ્વારા જીવન સચવાઈ જાય છે. સત્સંગ પરિપક્વ થાય ને તારે પછી તો વાંધો નહીં. ઝાડ ઉગાડવું હોય, નાનો છોડ રોપ્યો હોય તો એને ખામણું કરવું પડે, પાણી પાવું પડે, વાડોલ્યું કરવું પડે. પણ પછી એ વૃક્ષ થઈ જાય, પરિપક્વ થઈ જાય, એને કશાયની જરૂર નહીં. એમ સત્સંગ દ્વારા સમજણ પરિપક્વ થઈ જાય ને પછી સ્વતંત્ર રીતે આપણે આપણી જાતને સાચવી શકીએ કે આ કામ તરફ દ્રષ્ટિ જ ના કરાય ને વિચારાય જ નહીં, એટલી દ્રઢતા આવી જાય. ખોટા કામ તરફ ક્યારે વૃત્તિ જાય જ નહીં. કેમ કે આપણે સત્સંગી છીએ. આપણાથી જે મહારાજના કહ્યા પ્રમાણે નરકના રસ્તે પગ મુકાય જ નહીં, અને જો કદાચ હોય તો જે મહારાજ મને પાછો વાળી લાવશે ચોક્કસ. આપણા પોતાના જીવનનો અનુભવ કયો, વાળી લાયક નહીં, નિર્ણય લઈને બેઠા જતા જ રહેવું છે. જે મહારાજ પાછા વાળી લાયક, ચલો હજુ તો આ બધી ઘણી સેવાઓ બાકી છે. તો નરક એટલે શું? નરક ભય હરમ કહ્યું. નરક કોને કેવું? નરક ક્યાં આગાડી છે? સ્વર્ગ ક્યાં છે? ક્યારે સ્વર્ગે પહોંચાશે? સ્વર્ગ કેટલું દૂર છે? નરક કેટલું આઘું છે? પૂછો તો ખરા પ્રશ્નો. સ્વર્ગ અને નરક આ ધરતી ઉપર જ છે, આ જીવનમાં જ છે, કશું આઘું નથી. શરીરને સમજો ને વિચારો, જ્યારે જ્યારે પણ ભગવત ભજન સત્સંગ અને ક્યાંક શાંતિમાં બેઠા છું ને ત્યારે સ્વર્ગ સમજી લેવાનું. કોઈ ઉપાધિ ના હોય, કોઈ ક્લેશ ના હોય, કોઈ વિકૃતિ વાસ ના હોય, કોઈ આવેશ ના હોય, કોઈ આવેગ ના હોય, ઈર્ષા સરખી ના હોય કોઈના માટે, એટલે એનું નામ સ્વર્ગ. પ્રસન્નતા હોય, બધી જ રીતે મનની પ્રસન્નતા હોય, આનંદ. પણ જયારે મન મેલું થઈ જાય, ભટકતી વૃત્તિઓ થઈ જાય, ન કરવાના ખોટા કામ કર તરફ મન દોડ્યા કરે, અને પછી પીડાવું, દુખી થવું, બંધાવું, જેલ જવું, આનું નામ છે નરક. અને મારામારી થઈને હોસ્પિટલમાં જાવ જોઈએ, બધા ચીખતા હોય, બૂમો પાડતા હોય, અને નરક જવું હોય ને તો હોસ્પિટલમાં જઈ આવવું. કોઈના પાટા બાંધેલા હશે, કોઈના બોટલ ચડાવેલા હશે, કોઈ આઈસીયુની અંદર ચડેલો હશે, કોઈને પેલા વેન્ટિલેટર નાખેલા, જોવાય નહી. આ દુનિયાનું નરક એટલે હોસ્પિટલ જોઈ આવવાની દરેકે કેવી હાલત હોય છે. તો એ વિકૃતિઓ જ માણસને નરક તરફ એમને ધક્કો મારી દેતી હોય છે, વાર નથી લાગતી. જો વિકૃતિઓ આપણા મનમાં આવી તો આપણને નરકના ખાડામાં ધક્કો મારી જ દેશે. અને ત્યાં શું થયું એ પછી દરેકે પોતપોતાની રીતે, ક્યાંક આત્મગે ભાગે, ક્યાંક મારે ખાઈએ, ક્યાંય શરમે આવી જાય, ક્યાંક ઇજ્જત આબરૂ ગુમાવી પડે, બધી વૃત્તિઓ આવી શકે છે. એનું નામ નરક. જીવવા જેવું જીવન ના રે ત્યારે સમજવાનું કે નરક આવી ગયું. જીવતે જાગતા આ જ જીવનની અંદર નરકના દર્શન થઈ જાય. શાંતિથી ભગવત ભજન થાય, નિરાંતે કશી ઉપાધિ ન, એ નામ સ્વર્ગ. નરક ભય હરમ લક્ષણે તત્વમાધ્યમ તત્વમસ્ય આદિ વાક્ય શિષ્યાન. જય મહારાજ તો બોધ આપે છે, ઉપદેશ આપે છે જીવનને સ્વર્ગ બનાવવા માટે, સ્વર્ગ નહીં બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે. તત્વમ તે તું છું, નરક માંથી બહાર કાઢી લે, પાછા વળો, ત્યાં જવાનું નથી. અને જો કદાચ ના માને તો કાન પટ્ટી પકડીને કદાચ એક બે આપીને લઈ આવે, પણ એટલે કોઈ કોઈ સજા એવી થઈ જાય, આ તો આઈ બન્યું, થોડી સજામાં પાછા વાળી લાવે. સમજ હોય, સત્સંગી હઈએ તો થોડીક સજા થાય, ના તો ના આઈ બન્યું, સમજણ પૂર્વક એટલી જ બીકથી પાછા વળી જઈએ, બસ. તો જય મહારાજ આપણને નરકના ભયમાંથી, નરકના માર્ગમાંથી પાછા વાળી લાવવા માટે આપણને મળ્યા છે. જય મહારાજનું આપણું મળવું, આપણે જય મહારાજના શરણે જવું, એ આ છે. કે ટૂંકમાં જેમ કે સોળીનો ઘા સોય થી વર્યો, બચી ગયા, હા મહારાજે દયા કરી, બસ મહારાજની બહુ દયા છે, બચાવી લીધા. એ જે નરકગામી વૃત્તિઓ જે છે એનું સમૂળ નિકંદન ઉખાડી નાખે. નરક ભય હરમ, એનો ભય કાઢી જ નાખે. ઘરમાં નિત્ય સફાઈ રાખીએ તો ઘર ચોખ્ખું ને કેટલું સુવડ રે, અને જો કશી સફાઈ જ ના કરીએ, ચારે બાજુ બધું એમને ઉકેડાની માફક પડી રહેલું હોય બધું, અને એની અંદરથી વાસે આવે, જીવડાય, જંતુ ઉભા થાય, પછી રોગી થઈ ગયો. નરક આપણા ઘરમાં જ આપણે નરક ઉભું કરી દીધું. પણ આપણા જીવનમાં અંદરની બાજુ આવું કઈ ઉભું ના થાય, આમાં કોઈ જીવડા ના પેસી જાય, કુકરમના, ખોટી વૃત્તિઓના, એના માટે નિત્ય સાફ રાખવું પડે. જેમ ઘર સાફ રાખીએ એમ અંતઃકરણ પણ શુદ્ધિ રાખવી પડે. સત્સંગ મુક્તિનું દ્વાર છે રે. આ સત્સંગ એ તો સુખી જીવનનો એક દરવાજો છે. ચાલો આ ઘરમાં બેસીશું. તો બધી સુવિધાઓ અને સુખ સગવડો હશે. પણ ક્યાંક એવા ભટકે પડ્યા, તાપે લાગતો હોય, વરસાદે પડતો હોય ને, ટાળથી તૂટવાતા હોય ને, ચાંચળ માંકડ ને મચ્છર બધું હોય, ક્યાં પેસી ગયા ઘરમાં તો તોબા. કઈક ભાડાનું લીધું હોય કે ચાલો બદલી નાખો. હવે એમ અંતઃકરણની પણ શુદ્ધિ જો હશે તો બધી જ રીતે સુખ શાંતિ પૂર્વક આપણા પોતાના જીવનમાં આપણે રહી શકીશું. પણ આપણા જીવનને આપણે ઓળખવું પડે. તત્ત્વમ અસી, જો તું કોણ છું, તું તે જ છું જેને તું ભજી રહ્યો છું. તો કોણ પૂછે છે, કોને પૂછે છે, તે હું જ મને પૂછું છું. તો પૂછનારો કોણ, તે કે હું પોતે. બસ તત્ત્વમ અસી જાણવાનો છે ને, સમજવાનો છે ને, આત્મા તત્વને, આપણામાં બેઠેલા ભગવાનને. કયું ચૈતન્યમ શિષ્ય મધ્ય, જો તારામાં હું બેઠેલો જ છું, તું ને હું જુદા છે જ નહીં. તો આમ ભગવત સત્સંગ અને ભગવત ચર્ચા એ આપણને અવશ્ય એક એવા સમજણના જીવનમાં અને નિરાંતના જીવનમાં લઈ જશે કે ત્યાં અગાડી આપણું નિરાંતપણું હંમેશ ને માટે અનુભવાય. અને જીવનના છેલ્લા શ્વાસે પણ એમ થાય કે હું જીવી જાણ્યો, મને જીવતા આવડ્યું. જીવનનો છેલ્લો શ્વાસ જયારે સંતોષમય જાય તો સમજવાનું કે આપણું જીવન સાર્થક થયું છે. પણ જો છેલ્લા શ્વાસે હાય હોય ઉકાળા લાય તો સમજવાનું જીવન જીવતા જ આવડ્યું નથી. જીવન જીવતા આવડે તો ક્યારે અંતકાળ દુર્ગતિનો ના હોય. શિષ્યાન સંબોધયંતમ, જે મહારાજ સંબોધન કરે છે, જુઓ જીવન કેવી રીતે તમે સાચવશો, જીવન કેવી રીતે જીવશો, સુંદર જીવન કેવી રીતે જીવાશે. આ દુનિયાવી ઠાઠનું સુંદર નહીં, પણ અંદરનું વાસ્તવિક જીવન એ શાંતિ વાળું હોવું જોઈએ. બહુ સરસ ઠાઠ મારતી નીકળ્યા હોઈએ પણ અંદર શરીરમાં કેટલાય રોગ હોય, બહાર ભલે ગમે તેટલા રૂપાળા દેખાતા હોઈએ પણ અંદર તો પીડાતો હોય માણસ. એ જીવન જોઈતું નથી. આપણે તો અંદરથી નિરાંત હોય, ભલે બહાર બેલા ગેલા કપડા હોય, ઇસ્ત્રી કરેલી હોય ના કરેલી હોય કશું વાંધો નહીં. આપણે કોલેજ ભણતા ને તો કોઈ દિવસ ઇસ્ત્રી વાળા કપડા પહેર્યા જ નથી. એકદા નારાયણદાસજી મહારાજ કે ઇસ્ત્રી વાળા કરી દેને, કઈ ટાઈમ છે, તકે હું કરી દઈશ. એકવાર એમણે ઇસ્ત્રી કરી આલી, પછી મેં કહ્યું એમને ક્યાંય કરવું, આપણે પેલી ઇસ્ત્રી કરવા બેસીએ, ધોયેલામાં હાવુ રહી ગયો હોય મારી એટલે પીળું ઉઘડે, તે બે ચાર વાર કરી ઇસ્ત્રી, પછી કંટાળાને ફેંકી દીધી. મેં કોઈ હામી આવીશ નહીં કોઈ દાડો. તો કોઈ કોલેજમાંથી કોઈ ઇસ્ત્રી વગરના કપડાથી કોઈ પ્રોફેસરે કાઢી નતા મૂક્યા, કેમ ઇસ્ત્રી પહેરવા ગયા છે. એમ ઉપરનો ઠાઠ ભલે ગમે તે હોય, જેવો હશે ચાલશે, અંદરનો ઠાઠ આપણો વ્યવસ્થિત હોવો જોઈએ. આજે બધા સાથે ભણવા વાળા બધા આવે છે કોલેજ વાળા, પણ કોઈ દાડે એવું તોફાન કરેલું એમણે જોયું નથી કોલેજમાં, એટલો જ સદભાવ છે. એમ બહારથી ભલે ગમે તે જેવા દેખાય, પણ અંદરનું આપણું જીવન એવું હોય કે આપણને પોતાને સંતોષ થાય. એ તત્વમસી વાક્યથી અહીંયા ગાડી કહ્યું. અને એ નરકની વૃત્તિઓ આપોઆપ છૂટી જાય, નરકનો ભય રહે જ નહીં. તો એવા જે મહારાજ આપણને મળ્યા છે, આપણે જે મહારાજનું શરણ મળ્યું છે, જો જીવનને સાચવીને જીવીશું ને, જરૂર જે મહારાજ આપણા નરકના ભયને દૂર કરશે.